આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા. સંસદના બંને ગૃહ સોમવાર સુધી સ્થગિત. ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા કરી. કોંગોમાં ઇબોલાના કેસની સંખ્યા 4000 પાર. અને બેડમિન્ટનમાં ભારતના રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહા કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે હાથવણાટ ક્ષેત્ર માત્ર આજીવિકાના સ્ત્રોત તરીકે જ નહીં પરંતુ સમાવેશી વિકાસના શક્તિશાળી સાધન તરીકે પણ કામ કરે છે. નવી દિલ્હીમાં આજે 12મા રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા સુશ્રી મુર્મુએ કહ્યું કે હજારો વર્ષોથી હાથવણાટ ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાની યાત્રાનો અભિન્ન ભાગ રહ્યો છે. આ ક્ષેત્રએ રોજગાર, મહિલા સશક્તિકરણ, કલા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપતી વખતે ભારતના સમૃદ્ધ વારસાને સાચવ્યો છે.
કોલકાતા ક્ષેત્ર મેં રોજગાર કી અપાર સંભાવના હૈ. મુજે બતાયા ગયા હૈ કે ઇસ ક્ષેત્ર મેં દેશ કી 35 લાખ સે ભી અધિક આબાદી સંલગ્ન હૈ. વિશેષ બાત એ હૈ કે ઇસમે 25 લાખ સે અધિક મહિલાએં હૈ. 35 થી 25 મહિલાએં હૈ. ઉનકે સામાજિક ઓર આર્થિક સશક્તિકરણ મેં ઇસકી મહત્વપૂર્ણ ભૂમિકા હૈ. ઇસમે લગભગ 2/3 કારીગર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ઓર અન્ય પિછડે વર્ગો સે સંબંધિત. ઇસ પ્રકાર એ ક્ષેત્ર આજીવિકા સૃજન કે સાથ સાથ સમાવેશી વિકાસ કા ભી એક સશક્ત માધ્યમ બના હૈ.
રાષ્ટ્રપતિએ વણકરો, ઉદ્યોગ સાહસિકો, ડિઝાઇનરો, વિદ્યાર્થીઓ અને હાથવણાટ ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમ દરમિયાન તેમણે વર્ષ 2025 માટે સંત કબીર હાથવણાટ પુરસ્કાર અને રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા. હાથવણાટ વણકરોને હાથવણાટના સંરક્ષણમાં યોગદાન બદલ કુલ 22 પુરસ્કાર એનાયત કરાયા, જેમાં 3 સંત કબીર હાથવણાટ પુરસ્કાર અને 19 રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર સામેલ છે. દેશની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હાથવણાટ પરંપરાઓની ઉજવણી કરતી 4 સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે સરકાર હાથવણાટને ટકાઉ કાપડ તરીકે પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે યુવા પેઢીને વ્યવસાય તરીકે વણાટ પસંદ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસના અવસરે મુખ્યમંત્રી યાન બેંક યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો. આ યોજનાનો ઉદ્દેશ રાજ્યના હેન્ડલૂમ ક્ષેત્રને મજબૂત કરવાનો અને વણકરોને પોષણક્ષમ દરે ગુણવત્તાયુક્ત કુદરતી યાન પ્રદાન કરવાનો છે. વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે હોબાળાના કારણે સંસદના બંને ગૃહો સોમવાર સુધી સ્થગિત કરાયા. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ ભારત છોડો ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે પ્રશ્નકાળ શરૂ કરતા વિપક્ષના સભ્યોએ નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષના સભ્યો આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિવેદનની માંગ કરી રહ્યા હતા. અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે પ્રશ્નકાળ ગૃહની કાર્યવાહીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે કહ્યું કે સંસદ ચર્ચા, પ્રશ્નોત્તરી અને અર્થપૂર્ણ ચર્ચા માટેનું મંચ છે. જો કે સતત હોબાળાના કારણે લોકસભા પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા શહીદોને શ્રદ્ધાંજલિ આપતા ગૃહે મૌન પાળ્યું હતું. આ પછી સંરક્ષણ, ગૃહ, વાણિજ્ય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓના અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા. બાદમાં વિપક્ષના હોબાળા વચ્ચે સભાપતિએ શૂન્યકાળ શરૂ કર્યો. કેટલાક સભ્યોએ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા. જો કે સતત સૂત્રોચ્ચારના કારણે સભાપતિએ ગૃહને પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કર્યું હતું. ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 36મી બેઠકમાં ગઈકાલે ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા અને ચર્ચા કરી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ સરહદ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, સંસ્થાકીય પદ્ધતિઓને મજબૂત બનાવવા અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી હતી. બંને પક્ષોએ ભાર મૂક્યો કે દ્વિપક્ષીય સંબંધોના એકંદર વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી જરૂરી બની છે. બેઠકમાં બંને પક્ષો વાસ્તવિક નિયંત્રણ રેખા પર બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ગેરસમજ ટાળવા માટે કાર્યકારી પદ્ધતિની સ્થાનિક કમાન્ડર સ્તરની બેઠકો સહિત હાલની રાજદ્વારી અને લશ્કરી સંવાદ પદ્ધતિઓનો ઉપયોગ ચાલુ રાખવા સંમત થયા હતા. ગૃહમંત્રી અમિત શાહે કવિવર ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે ટાગોરે ભારતના આત્માને અવાજ આપ્યો અને તેમના લખાણો દ્વારા સ્વતંત્રતા ચળવળમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
જમ્મુ કાશ્મીરમાં હવામાન ચેતવણી પ્રણાલીને મજબૂત બનાવવા 4 વધારાના ડોપલર વેધર રડાર સ્થાપિત કરાશે. સમગ્ર પ્રદેશમાં વારંવાર ભારે વરસાદની ઘટનાઓ બની રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગ પીર પંજાલ પ્રદેશના રાજૌરી, ચેનાબ ખીણના ડોડા, કાશ્મીરના અનંતનાગ અને સોપોરમાં રડાર સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. હાલમાં શ્રીનગર, જમ્મુ અને બનિહાલમાં 3 રડાર કાર્યરત છે. આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 97 થયો છે. સાંભળીએ એક અહેવાલ.
આસામ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ કે અનુસાર કર ગોલાઘાત ઓર ઉદલગુરી જિલ્લો મેં 12 સે એક એક વ્યક્તિ કી મૃત્યુ હુઈ. રાજ્ય મેં અબ તક 480 સે અધિક ગાંવ બાઢ કી ચપેટ મેં હૈ, જબકિ હજારો લોગ રાહત શિબિરો મેં રહ રહે હૈ. શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ ઓર સરાયદેવ જૈસે સર્વાધિક પ્રભાવિત જિલ્લો મેં બાઢ કી સ્થિતિ મેં કાફી સુધાર હુઆ હૈ. બાઢ કે બાદ કી સ્થિતિ સે નિપટને કે લિયે સરકાર ને પ્રભાવિત ઇલાકો મેં સ્વાસ્થ્ય શિબિરો ઓર ચિકિત્સા સેવાઓ કો તેજ કર દિયા હૈ. જલ જનિત બીમારીઓ કી રોકથામ ઓર પ્રભાવિત લોગો કો સ્વસ્થ સેવાએ ઉપલબ્ધ કરાને પર વિશેષ ધ્યાન દિયા જા રહા હૈ. રાકેશ દોલે, આકાશવાણી સમાચાર, ગુવાહાટી.
આંતરરાષ્ટ્રીય પ્રેસ સ્વતંત્રતા માટે કામ કરતી એક અગ્રણી સંસ્થાએ પાકિસ્તાનને વિદેશી મીડિયા સુવિધા દિશાનિર્દેશ 2026 પાછા ખેંચવાની માંગ કરી છે. સંગઠને આ ગાઇડલાઇન્સને કઠોર ગણાવતા કહ્યું છે કે તેનાથી પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અશાંતિના રિપોર્ટિંગ પર પ્રતિબંધ મુકાશે. સંગઠનના જણાવ્યા અનુસાર પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી સુધારાની માંગ કરી રહેલા વિરોધ પ્રદર્શનોના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીના અહેવાલો પ્રકાશિત કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. કોંગોમાં ઇબોલાના કેસોની સંખ્યા 4000 વટાવી ગઈ છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇબોલાના કુલ કેસોની સંખ્યા 4053 થઈ છે, જેમાં 1850 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હાલમાં 694 દર્દીઓ આઇસોલેશનમાં અથવા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 793 લોકો સાજા થયા છે. યુનિસેફે જણાવ્યું કે કોંગોમાં ઇબોલાના ફાટી નીકળવાથી 330 બાળકોના મોત થયા છે અને ઇટુરી પ્રાંતમાં આવશ્યક આરોગ્ય સેવાઓ ગંભીર રીતે ખોરવાઈ છે. બેડમિન્ટનમાં ભારતની રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહાએ કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અશ્મિતાએ જાપાનની હિના અકેચીને 20-22, 21-15, 21-19 હરાવી. રક્ષિતાએ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની જ તન્વી શર્માને 21-18, 19-21, 19-21 પરાજય આપ્યો. હવે તે સેમીફાઇનલમાં અશ્મિતા ચલિહા સામે મુકાબલો કરશે. પુરૂષ ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડી પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોય અને કૃષ્ણપ્રસાદ ગરાગા સેમીફાઇનલમાં મલેશિયાની જોડી સામે રમશે. દરમિયાન મહિલા અને મિશ્ર ડબલ્સ સ્પર્ધામાં ભારતનો પડકાર સમાપ્ત થયો છે. સોનાલી સિંહ અને રીતિકા ઠાકરની જોડી જાપાનની જોડી સામે અને મિશ્ર ડબલ્સમાં ઈશાન ભટનાગર અને શ્રુતિ મિશ્રાની જોડી દક્ષિણ કોરિયાની જોડી સામે પરાજય થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા. સંસદના બંને ગૃહ સોમવાર સુધી સ્થગિત. ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા કરી. કોંગોમાં ઇબોલાના કેસની સંખ્યા 4000 પાર. બેડમિન્ટનમાં ભારતના રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહા કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.